તારીખ 11-12-1976 શ્રી પ્રવચન સાર ગાથા 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
કારણ કે અન્ય દ્રવ્યો એ રીતે જ્ઞાન રૂપે પરિણમવાની તથા જાણવાની અસમર્થ છે. જ્ઞાન સ્વભાવી આત્મા સિવાયના પદાર્થો સ્વતંત્રપણે જ્ઞાન રૂપે પરિણમવાને અને જ્ઞાન રૂપે જાણવાને અસમર્થ છે. જ્ઞાન શક્તિ તેમનામાં નહીં હોવાથી સ્વતંત્રપણે જ્ઞાન રૂપે પરિણમી શકે નહીં અથવા જાણી શકે નહીં. એ આત્માનું થાય છે. જ્ઞાન છે તે જીવ છે, જીવ છે તે જ્ઞાન છે. અને વિજ્ઞાનનો વિષય જે છે, વિજ્ઞાન છે તે વર્તી ચૂકેલા, વર્તતા અને વર્તશે. ભૂતકાળમાં પરિણમન થઈ ચૂકેલા, વર્તમાનમાં પરિણમન થતા અને ભવિષ્યમાં પરિણમન થશે એવા વિચિત્ર પર્યાયો, અનેકવિધ પર્યાયો. પર્યાયો એક સરખી નહીં પણ અનેકવિધ પ્રકારની હોય છે, તેથી એને વિચિત્ર કહેવામાં આવે છે. વિચિત્ર પર્યાયોની પરંપરાના પ્રકાર વડે ત્રિવિધ કાળ કુટુંબને સ્પર્શતું હોવાથી ત્રણેય કાળની અનેકવિધ પર્યાયોની જે પરંપરા ચાલે છે તેના વડે તે ત્રણેય ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રિવિધ છે. કાળકુટુંબ એટલે કાળની કક્ષા છે એને સ્પર્શતું હોવાથી, સ્પર્શતું હોવાથી એટલે એમાં એની જ્ઞાતિ હોવાથી અનાદિ અનંત એવું દ્રવ્ય છે. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત ત્રણેય કાળ જે જાણવા લાયક છે, જ્ઞાનમાં જે જણાય છે એવું દ્રવ્ય તે જ્ઞેય છે. આત્મા જ્ઞાન છે અને સમસ્ત દ્રવ્યો જ્ઞેય છે. આત્મા જ્ઞાન છે અને જ્ઞેય સમસ્ત દ્રવ્યો છે. તે જ્ઞેયભૂત દ્રવ્ય આત્મા અને પર એવા બે ભેદને લીધે બે પ્રકારનું છે. તે જ્ઞેયભૂત દ્રવ્ય સ્વ અને પર એવા બે વિભાગમાં છે. આત્મા પોતે પણ પોતામાં ગણાય છે એટલે જ્ઞેય છે. પોતે જ્ઞાન છે અને પોતે જ્ઞાનનું જ્ઞેય છે. પોતાને જાણવા માટે બીજા જ્ઞાનનો પ્રકાશ કરવો પડે, બીજાના જ્ઞાનનો પ્રકાશ કરવો પડે એમ નથી. હા, એક દ્રષ્ટાંત લીધો છે. જેમ દીવાના પ્રકાશમાં બીજા પદાર્થો પ્રકાશમાન થાય છે તેમ દીવો પ્રકાશવા માટે બીજો દીવો પ્રત્યે જ્યારે આ દીવો જણાય એમ નથી. એ પોતે પણ જણાય છે અને એના પ્રકાશમાં બીજા પણ જણાય છે. એને પ્રકાશવા માટે એના ઉપર બીજો પ્રકાશ ફેંકાય ત્યારે એ જણાય એમ નથી. આત્મા પોતે સ્વગ્ની છે એમ કહે છે. અને એ સિવાયના જેટલા કોઈ છે જે જ્ઞેયભૂત દ્રવ્ય છે એમાં બે પ્રકાર છે. એક આત્મા એટલે પોતે અને એક પર પોતાના સિવાયના બીજા અનંત દ્રવ્યો. સ્વ અને પર એવા બે ભેદને લીધે જ્ઞેય બે પ્રકારનું છે. જ્ઞેયમાં બે પ્રકાર છે. બે પ્રકાર એટલે માટે લીધા, કોઈ એમ કે કિડની પણ એને એક પ્રકારમાં લ્યો પણ એમ નથી, પણ આત્મા સ્વગ્નેય છે એટલે સ્વગ્નેયમાં તન્મય થી ને જાણવું થાય છે, પરગ્ની જણાય છે પણ તન્મય પણ એમાં થતું એમ બે પ્રકાર પડે છે. જ્ઞેયમાં પણ બે પ્રકાર છે, એટલે હૈયાથી ધરાવતું. ત્રણેય કાળમાં કાળની જે ત્રણ કક્ષા છે ભૂત ભવિષ્ય એમાં જે હૈયાથી ધરાવે છે એટલે ત્રણેય કાળને સ્પર્શે છે. કાળમાં દ્રવ્ય પહોંચી વળે છે એમ કે છે, ક્યાંય દ્રવ્યનું ત્રિકાળમાં પહોંચવું નહોતું એટલે હયાતી નહોતી એવું નહોતું. અને જ્ઞાન સ્વપર જ્ઞાયક હોવાથી જ્ઞેયનું એવું વિવિધપણું માનવામાં આવે છે એમ બીજું આત્મ પર વિકલ્પાર્થ બે ભેદ છે, આત્માને પર ઈશ્યતે એમ માનવામાં આવે છે. ઈશ્યતે નો અર્થ સ્વ પર પરિચ્છેદકત્વ સ્વપરને જાણતો હોવાથી તદ અવબોધસ્ય પરિચ્છેદકત્વાદ અવબોધસ્ય બોધસ્ય એવમ વિધમ દૈવિધ્યમ. જ્ઞાનનું જ્ઞાન સ્વપર જ્ઞાયક હોવાથી એનું જ્ઞાનનું જ્ઞેયનું વિવિધ પણ માનવામાં આવે છે. જ્ઞાન બોધ્યસ્ય બુદ્ધિ એટલે જ્ઞેય, જ્ઞાનનું જ્ઞાન સ્વપર જ્ઞાયક હોવાથી જ્ઞેયનું એવું બે વિવિધ પણ બે પ્રકાર પણ માનવામાં આવે છે. એના ઉપર પ્રશ્ન ઉઠાયો છે કે પોતામાં ક્રિયા થઈ શકવાનો વિરોધ હોવાથી આત્માનું સ્વજ્ઞાયક પણ કઈ રીતે ઘટે છે. આત્મા સ્વનો જાણનાર છે એમ કહે તો એ ક્રિયાનો વિરોધ છે એમ કહે છે. પોતાને જાણવાની ક્રિયાનો તો વિરોધ હોવાથી પછી તો ઉત્તરમાં જ પ્રશ્ન પૂછશે કે આ કઈ ક્રિયાની બધી વાત છે. કેમ કે પોતે દ્રવ્યપણે નવો ઉત્પન્ન થાય એવી કોઈ ક્રિયાનો તો વિરોધ હોઈ શકે, પણ એની પર્યાયમાં જ્ઞાનની ક્રિયા થાય એનો વિરોધ કેમ હોય એમ કે પોતામાં ક્રિયા થઈ શકવાનો વિરોધ હોવાથી આત્માને સ્વજ્ઞાયક પણ કઈ રીતે ઘટે છે. આત્મા જાણનાર પણ અને જણાનાર પણ સ્વજ્ઞાયક પણ સ્વપર જ્ઞાયક કયો ને, સ્વને જાણનાર અને પરને જાણનાર. તો સ્વને જાણનાર એ કઈ રીતે ઘટે છે પ્રશ્ન એમ છે કે આત્મા સ્વનો સ્વસ્વરૂપનો જાણનાર એ રીતે ઘટે એ કઈ રીતે ઘટે છે એટલો પ્રશ્ન છે. ઉત્તર કે કઈ ક્રિયા અને કયા પ્રકારનો વિરોધ છે પ્રશ્ન પૂછનારને ઉત્તરમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉત્તરમાં પ્રશ્ન કર્યો છે પ્રશ્નકારને કે આમાં કઈ ક્રિયાની તમારે વાત કરવી છે અને કયા પ્રકારના વિરોધની વાત તમારે પૂછવી છે. હજી ઉત્તર ચાલે છે ક્રિયા કે જે અહીં વિરોધી કહેવામાં આવ્યું છે, ક્રિયાનો વિરોધ ગણવામાં આવ્યો છે, તે કાં તો ઉત્પત્તિ રૂપ હોય અને કાં તો વિભક્તિ રૂપ હોય, બે પ્રકારની ક્રિયા છે. ઉત્પાદરૂપ ક્રિયા અને વિભક્તિ જ્ઞાનના જાણવા રૂપ ક્રિયા. ક્રિયા કે જે વિરોધો વિરોધી કહેવામાં આવી છે, પછી ઉત્તરમાં ઉત્તરમાં પોતે ઉત્તર આપે છે કે તમે ક્રિયાનો વિરોધ કયો છો, ક્રિયા થઈ શકવાનો વિરોધ ગણો છો. તો ક્રિયાના તો બે પ્રકાર હોય આત્માને વિશે, એક તો ઉત્પત્તિ રૂપ ક્રિયા અને એક જ્ઞપ્તિ રૂપ ક્રિયા, ઉત્પન્ન થવાની ક્રિયા અને એક જાણવાની ક્રિયા, બે ક્રિયા હોય. પ્રથમ ઉત્પત્તિ રૂપ ક્રિયા, તો કોઈ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં એવા આગમકથનથી વિરુદ્ધ છે. જ્ઞાનની પર્યાય છે એમાંથી નવી ઉત્પત્તિ થાય, પર્યાયમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થાય. એક આત્માની પર્યાયથી એ પર્યાયમાંથી પછી આત્માને જાણવાની નવી પર્યાયની ઉત્પત્તિ થાય, એવું તો એ તો આગમ કથનથી વિરુદ્ધ જ છે. કોઈ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં એમ કે છે. એ પર્યાયની વાત છે. કોઈ પર્યાય પર્યાયમાંથી બીજી પર્યાયમાંથી, પૂર્વ પર્યાયમાંથી કોઈ ઉત્તર પર્યાય પર્યાયમાંથી ઉત્પન્ન થાય એમ તો બની શકે નહીં, કેમ કે એ તો વિરુદ્ધ છે. પરંતુ જ્ઞપ્તિરૂપ ક્રિયામાં વિરોધ આવતો નથી, પણ તે પરિણમતો જે આત્મા એમાં જાણવાની ક્રિયા થાય એમાં કોઈ વિરોધ નથી, કેમ કે એ તો એનો સ્વભાવ છે. કારણ કે એ હવે દ્રષ્ટાંતથી સમજાશો. કારણ કે તે પ્રકાશન ક્રિયાની માપક, ઉત્પત્તિ ક્રિયાથી વિવિધ રીતે જુદી રીતે વર્તે છે. પ્રકાશન ક્રિયાની વાત જુદી છે અને ઉત્પત્તિ ક્રિયાની વાત જુદી છે એમ કે પર્યાયમાંથી પર્યાયનું ઉત્પન્ન થવું એ જુદી વાત છે, અને પર્યાયમાં પ્રકાશન ક્રિયા થવી એ તદ્દન જુદી વાત છે. જેમ જે પ્રકાશભૂત પરને પ્રકાશે છે, પ્રકાશભૂત એવા પર પદાર્થોને પ્રકાશે છે, એવો જે પ્રકાશક દીવો, તે દીવાને સ્વપ્રકાશને એટલે પોતાના પ્રકાશકપણાને પ્રકાશવાની બાબતમાં અન્ય પ્રકાશકની જરૂર પડતી નથી. દીવો પોતે પોતાને પ્રકાશ તો અન્યને પ્રકાશે છે, અન્યને પોતે પ્રકાશે છે પણ અન્ય પોતાને પ્રકાશે તો એનો તો એની હયાતી જણાય એમ છે એમ દીવાની બાબતમાં બનતું નથી. બીજી વ્યક્તિની જરૂર ન પડે એમ કહે એમ કે છે કે ભાઈ તારા આત્મજ્ઞાન માટે કોઈ બીજાના જ્ઞાનની જરૂર પડે, બીજાના જ્ઞાનની જરૂર પડે કે જો ભાઈ તું નાયક છો, તું મનુષ્ય નથી પણ તું નાયક આત્મા છો, એમ બીજાના જ્ઞાન દ્વારા તને પ્રકાશવામાં આવે તો તારો પ્રકાશ થાય, એટલે કે તો તારું આત્મજ્ઞાન થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી. જીવ જ્ઞાન દ્વારા પરને પ્રકાશ થાય છે, તે જ્ઞાનમાં તું સ્વ પણ પ્રકાશી રહ્યો છો. ફક્ત આવિર્ભાવને તિરોભાવનો સવાલ છે, તે તારા જ્ઞાયક ભાવનો આવિર્ભાવ કર્યો નથી એટલે એ તિરોભૂત છે, અને પર પદાર્થનું જ્ઞાનનું આવિર્ભૂત પણ એમાં જોવામાં આવે છે, એને એકાંત પર પ્રકાશક પણ કહેવામાં આવ્યું છે. એ વિશે બહુ સારો સ્પષ્ટ છે. પરમાર્થથી વિચાર આવિર્ભાવ અનુભવમાં આવે છે, સ્વર પદાર્થને જાણતું જીવ જ્ઞાન અનુભવમાં આવે છે, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન નો અનુભવ થઈ રહ્યો છે, પણ એ વિશેષ ના આવિર્ભાવથી જે અનુભવમાં આવે છે, વિશેષ એટલે એના જ્ઞાનમાં જે જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે એને લઈને અનેકવિધ જે જ્ઞાનાકાર થયા છે એને વિશેષ જ્ઞાન કહેવામાં આવે છે, અને એનો અનુભવ એને થાય છે. જ્ઞેયનો તો અનુભવ અનુષ્ઠો પણ કોઈને થતો નથી, પણ વિશેષ જ્ઞાનનો અનુભવ થાય છે, અને વિશેષ જ્ઞાનના અનુભવમાં વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ છે. તેનું તે જ્ઞાન, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો જે વિશેષ જ્ઞાનમાં લુબ્ધ નથી, લુબ્ધ નથી એટલે લોભાયા નથી, આકર્ષિત થયા નથી, અનેકવિધ જ્ઞાનના આકારોમાં જેને આકર્ષણ નથી, ખરેખર તો જ્ઞાન દર્પણમાં અનેક જ્ઞેયોના પ્રતિબિંબ પડે છે અને જ્ઞાના જ્ઞેયાકારો અનુસાર જ્ઞાનાકારો થાય છે. હવે એ અનેકવિધતા જ્ઞેયાકારની અથવા જ્ઞાનાકારની અનેક વિધતામાં જે અલુબ્ધ છે, જેને કાંઈ આકર્ષણ નથી, લોભ નથી, એવા અલુબ્ધ જ્ઞાનીઓને તો પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને એમ કેમ છે મીઠાના આંગળીનો દ્રષ્ટાંત મીઠાના પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, કેમ કે પરદ્રવ છે એનો જે આકારે જ્ઞાનનો પર્યાય છે એનો આકર્ષણ છે એને પરદ્રવ્યનો સંયોગ કહેવામાં આવે છે. મને આ જણાય છે એ ઠીક છે, મને આ અનુકૂળ છે, મને આ પ્રતિકૂળ છે, એ પછી એમાં વિશેષ વિશેષ જ્ઞાનના આવિર્ભાવમાં થતી વિશેષ વિશેષ વિભાવ કલ્પના છે. કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, કેવળ જ્ઞાનનો જ અનુભવ કરવામાં આવતા, અથવા જ્ઞાન સામાન્યનો જ અનુભવ કરવામાં આવતા એને આત્માનો અનુભવ કહે છે. સર્વતઃ એક વિજ્ઞાન ગણાન ગુણપણા લીધે, સર્વતઃ એટલે ચારે બાજુ સર્વથા એક વિજ્ઞાન ઘન પણ આત્મામાં હોવાને લીધે આત્મા જ્ઞાન પણ સ્વાદમાં આવે છે, જ્ઞાન રૂપે આત્મા અનુભવ ગોચર થાય છે. એ આત્માના અનુભવની રીત 15મી ગાથામાં આચાર્ય દેવો ઉપયોગની ફેરવણી કરવા કરતા ઉપયોગમાં જે વિશેષ જ્ઞેયાકારો છે એને ગૌણ કરવાની વાત છે, અને જ્ઞાન સામાન્ય માત્ર જ્ઞપણો જે સ્વભાવરૂપ છે, જ્ઞાન સામાન્ય કહો જે સ્વભાવરૂપ છે એનો આવિર્ભાવ કરવાની વાત છે. આવિર્ભાવ કરવો એટલે એમાં ભાવાન્વિત થવું, તે ભાવરૂપ હું છું એમ એવા ભાવરૂપે ભાવનો આવિર્ભાવ કરવો, ઉત્પન્ન કરવો, પ્રગટ કરવો, એવો ભાવ થવો, કરવો થવો એને કરવો એમ કહેવાય છે. અપેક્ષાથી એ તો છે, મૂળમાં રુચિ ફરક છે એટલે તો જાણપણું કામમાં આવતું નથી. જાણપણું હોવા છતાં જાણપણું નહીં કામમાં આવવાનું કારણ પોતાના નિર્હિતની રુચિને નથી. જેટલી એને પર પદાર્થના પ્રયોજનમાં એને અગત્યતા આવશ્યકતા જણાય છે એટલી આવશ્યકતા એને નિજ હિતની સ્વકારની એને લાગી નથી, ભાગી નથી. પછી એ સંબંધી પ્રયત્ન સહજ ઉપડી શકતો નથી. જરૂરિયાત છે એ પ્રયત્નની જરૂરિયાતનું જ્ઞાન છે, જરૂરિયાતની સમજણ છે, પ્રથમ સમજણ છે, એ પ્રયત્નના સહજ પ્રયત્નના ઉપાડનું કારણ છે. એ જ્યાં સુધી નથી ભાગતો પોતાનું પ્રયોજન, ત્યાં સુધી એને સહજ સ્વકાર્યનો ઉત્સાહ ઉત્પન્ન થતો નથી. અને પરાણે તો કાંઈ આ થાય એવું છે નહીં, પરાણે કોઈ કરવા જાય તો થાય એવું છે. એ રીતે યત્ન સાધ્ય નથી. બાકી તો જયારે જયારે થાય છે ત્યારે તથારૂપ યત્ન તો એમાં પ્રયત્ન પુરુષાર્થ હોય જ છે, પણ પરાણે કરવા જાય એવા યત્ન સાધન, હઠથી કરવા જાય એ રીતે યત્ન સાધ્ય બિલકુલ છે. અજ્ઞાન દશામાં પણ જીવ પોતાના સુખ દુઃખ ના પ્રયોજન સંબંધિત વિવેક કરે છે. સંઘની પ્રાણી, મન વાળો પ્રાણી એટલે મન સુધીની વિચાર દશા સંયુક્ત છે એવો જીવ પોતાના સુખ દુઃખ અર્થે એ હંમેશા પ્રયત્નવાન હોય છે. એના માનેલા સુખ દુઃખ માટે જેમાં એને સુખ માન્યું છે અને જેમાં એને દુઃખ થવાનું માન્યું છે એને એ કદી એનું વિસ્મરણ એને થતું નથી, ક્યારે એને વિસ્મૃતિ નથી હોતી, એમાં એ જાગ્રત હોય છે. પોતાના પ્રયોજનમાં એ નિત્ય નિરંતર જાગ્રત હોય છે. હવે અહીંયા એને એ વિચાર દશામાં એ નવો સંસ્કાર મળે છે કે ભાઈ તારું સુખ તારામાં છે, અને જ્યાં સુખ માટે તારો પ્રયત્ન છે ત્યાં સુખની ગંધ માત્ર પણ નથી એમ પરિસ્થિતિ છે. અને સુખ માટે તો સુખ સ્વભાવી આત્માનું અવલંબન લેવા યોગ્ય છે. જે સુખ માટે તું પરપદાર્થનું અવલંબન લે છો તે તો સુખના નાશનું એટલે કે દુઃખની ઉત્પત્તિનું કારણ છે.
બરાબર
એમ એની સમજણમાં જ્ઞાન ભૂમિમાં એક નવી વાત આવે છે. ત્યારે જો એનું જ્ઞાન ચોખ્ખું હોય, અંદર બીજા ઊંધા સંસ્કાર દ્રઢ થયેલા ન હોય, અમુક હદની જો એની નિર્મળતા હોય તે ભૂમિકાને અનુસાર તો એ જ્ઞાન તરત પલટો મારે છે, સ્વલક્ષ કરે છે. હું પોતે સુખ સ્વરૂપ છું એ કઈ રીતે છે, હું જ્ઞાનરૂપ છું ને હું સુખરૂપ છું, અને પરને લઈને જ્ઞાન નથી ને પરને લઈને સુખ નથી. આ બે મુદ્દા ઉપર એની વિચારધારા, પોતાને સુખી થવાનું પ્રયોજન હોવાથી અથવા નિરસુખની નિરાકુર સુખની આત્મિક સુખની તીવ્ર અભિલાષા હોય તો એ જ્ઞાન એના સુખ સંબંધીના સંશોધનના મંથનના રસ્તે ફેર્યા વિના રે નહીં. એમ છે કેમકે એની એટલી દરકાર હોય છે. પણ જેને બારમાં સુખના સંસ્કાર દ્રઢ છે, અનુકૂળતામાં સુખના સંસ્કાર જેને દ્રઢ છે, એનું જ્ઞાન એ વિચાર ઉપર વધારે કાર્ય કરતું જોવામાં આવતું ઉપર ઉપરથી સંભળાઈ જાય અને પછી તેના તે હોય છે, હોવી ઘટે છે અને હોય જ છે એમ ને એમ અધરથી પૂર્વે પણ એની
સ્થિતિ
હોય છે. સમ્યક દર્શન ને લાયક હોય છે પહેલા અને પછી સમ્યક દર્શન આવે છે. એમને ગમે તેમ પરિણમતો હોય અને એને સમ્યક દર્શન અધરથી આવી પડે છે એવી કાળલબ્ધિ પણ જગતમાં કોઈ જીવને હતી એમ છે. એનો વિવેક હોય છે પહેલા. પરિચય કરી દીધો કે સંમી પંચેન્દ્રિય ને જ સમ્યક દર્શન ની ઉત્પત્તિ હોય છે. કેમ કે સંમી પંચેન્દ્રિય છે એ એક જ સ્થિતિ એવી છે કે ત્યાં મન સહિત વિચાર કરવાની શક્તિ હોય છે, અને જેને હિતાહિતની હિત અહિતની વિચાર કરવાની શક્તિ હોય છે એ જ પોતાના પ્રયોજનને બરાબર ચોક્કસ નિશ્ચિત કરી શકે છે કે આ ઠીક છે ને આ અઠીક છે, આ મને હિતનું કારણ છે આ મને હિતનું કારણ નથી, એ જ કરી શકે. પ્રશ્ન ઉઠે તો કાલે આપણે ચર્ચા કરશું. આજની સુધીમાં હમણાં આપણે સ્વાધ્યાય છો કાર્તિક શુદ્ધિમાં, આપણે ધ્યાનના સ્વાધ્યાય એમાં પાછળની કેટલીક ગાથાઓ છે, શરૂઆતમાં કેટલીક ગાથાઓ છે, આત્માર્થીના લક્ષણની શરૂઆતની કોઈ કોઈ ગાથા છે અને પાછળ 108-10 આસપાસની જે ગાથાઓ છે. હા, એમાં એવું છે કે શાસ્ત્રમાં પણ આવે છે, શાસ્ત્રમાં આવે છે, મોક્ષમાં પ્રકાશકમાં આવે છે, બીજા શાસ્ત્રોમાં પણ આવે છે. અને ગુરુદેવના પ્રવચનોમાં બહુ શરૂઆતના આત્મધર્મ લેશો તો એમાં ઘણી જગ્યાએ યાદ આવે. શું કહે છે કે જેમ જે પ્રકાશભૂત પરને પ્રકાશે છે એટલે પ્રકાશ કરવા લાયક એવા જે પર પદાર્થોને પ્રકાશે છે, એવા પ્રકાશક દીવાને પોતાને સૌ પ્રકાશ્યને એટલે પોતાના પ્રકાશકપણાને પ્રકાશવાની બાબતમાં અન્ય પ્રકાશકને એટલે બીજા દીવાની જરૂર પડતી નથી. કારણ કે સ્વયમેવ પ્રકાશન ક્રિયાની પ્રાપ્તિ છે, કારણ કે તે દીવાને સ્વયમેવ પ્રકાશન ક્રિયાની પ્રાપ્તિ છે. તે એ દ્રષ્ટાંતે જે જ્ઞેયભૂત પરને જાણે છે એવા જ્ઞાયક આત્માને અન્ય જ્ઞેયભૂત છે એવા જે પરદ્રવ્યો તેને જાણનાર એવા જ્ઞાયક આત્માને સ્વજ્ઞેયને જાણવાની બાબતમાં અન્ય જ્ઞાયકની જરૂર પડતી, કેમ કે પોતે જ જ્ઞાયક છે અને જ્ઞાનરૂપે પોતે જ પરિણમતો હોવાથી એને જાણવામાં બીજા જ્ઞાયકની જરૂર પડતી નથી. ગુરુ આત્મા બતાવે છે એમ વ્યવહાર કરવામાં આવે છે, પણ જે અંદરમાં આત્માને જોવે છે એના ઉપર વ્યવહાર કરવામાં આવે છે. એને જ્ઞાયક હથેળીમાં બતાવે અને છતાં ન જોવે તો એને ગુરુ બતાવે છે એમ કહેવામાં આવતું, તો પછી એને ગુરુ બતાવે છે એવો વ્યવહાર લાગુ પડતો નથી. જોવે છે એને લાગુ પડે છે. તેમ જે જ્ઞેયભૂત પરને જાણે છે એવા જ્ઞાયક આત્માને સ્વજ્ઞેયને જાણવાની બાબતમાં અન્ય જ્ઞાયકની જરૂર પડતી નથી, કારણ કે સ્વયમેવ જ્ઞાન ક્રિયાની એને પ્રાપ્તિ છે. એ તો સ્વયમેવ જ્ઞાન ક્રિયાની સંપન્ન છે, તેથી એને જાણવા માટે બીજા જ્ઞાયકની જરૂર પડે એમ પરિસ્થિતિ છે. અને વિતરાગી સાહિત્ય જે છે ઉપલબ્ધ સાહિત્યમાં છે એમાં તો પદ્ધતિસર દરેક તબક્કાની વાત છે, અમુક વાત નથી એમ નથી, બધા તબક્કાની બહુ પદ્ધતિસર. અને બહુ પદ્ધતિસર એટલા માટે કે અનુભવ પદ્ધતિસર છે, આમાં છે અનુભવ પ્રકાશમાં એવું છે. અનેક જગ્યાએ ફેરવી ફેરવીને બધા દીક્ષિંગી અનુભવ પ્રકાશમાં છે, સિદ્ધવિલાસમાં છે, સમ્ય જ્ઞાન દીપિકામાં છે, ઘણી જગ્યાએ છે. અને એકદમ જેને કે પ્રેક્ટિકલ સાઈડથી કહેવાય, થિયરીથી કહેવાય એમની પણ પ્રેક્ટિકલ સાઈડથી કહેવાય એવું બધું દુઃખ લખાય. પણ એનું પોતાનું ધ્યાન જોવું જોઈએ, અને ધ્યાન ત્યારે જાય છે કે એ વિષયની એને જરૂરિયાત સાથે છે ત્યારે. નહીતર કહેનાર કહી જાય છે પણ આમનું ભાઈ સાહેબનું ધ્યાન રહેતું નથી, આમ થાય છે. કેમ કે એને એની જરૂર છે, જરૂર હોય તો એની નજર એને શોધતી હોય કે આવું ક્યાંય મારા કામની ચીજ ક્યાંય મળી જાય છે એમાંથી, તો એને ફટ પકડે. પણ એની પોતાને જરૂરિયાત ન હોય અને બીજી જરૂરિયાતો ઊભી દેખાવા દેખાતી હોય એને, આ જોઈએ આ જોઈએ ને આ જોઈએ, એમાં પેલું એને નજરબાર કહેલું જાય છે એ પરિસ્થિતિ. એટલે તો ગુરુદેવ ઘણી વાર કહે છે કે જ્ઞાન કેટલું ધીરું હોય તો એ આ વિષયને સ્વભાવનો એને સ્વભાવગ્રાહીપણું સ્વભાવગ્રાહીપણું જેમાં આવે એ જ્ઞાન કેટલું ધીરું હોય તો એને પકડાય નહીં, પકડાય નહીં. ડામાડોળનું જ્ઞાન, દોડાયેલું જ્ઞાન, અથવા પરરસમાં રક્ત રહેલું જ્ઞાન એ સ્વભાવને ગ્રહણ કરવાની લાયકાત વાળું હતું. ભલે સંગીત આ રીતે સ્થિત થયું કે જ્ઞાન સ્વને પણ જાણી શકે છે, અહીંથી એમ સ્થિત થાય છે કે જ્ઞાન સ્વને પણ જાણી શકે છે. હવે એમાં પ્રશ્ન બીજો ઉઠાવ્યો છે કે આત્માને દ્રવ્યોના જ્ઞાનરૂપણું અને દ્રવ્યોને આત્માના અગ્નિરૂપણું સાથી છે અથવા કઈ રીતે ઘટે છે? બસ આ જે છેલ્લું પદ છે ગાથાનો એના ઉપર આ પ્રશ્ન ઉઠાવ્યો છે. પરિણામ સંબંધ, પરિણામ સંયુક્ત છે જે છે એ પર અને આત્મા, એટલે સ્વ અને પર એ બંને દ્રવ્યો પરિણામ સંયુક્ત છે, તેથી એકને જ્ઞાનપણું છે અને બીજાને જ્ઞેયપણું છે, એમ પરિણામ સ્વભાવ હોવાથી છે એ વાતને અહીંયા ખુલ્લી છે આચાર્ય ટીકામાં. ઉત્તર કે તેઓ પરિણામ વાળા હોવાથી, વ્યક્ત પર્યાયો વાળા એ હોવાથી આત્માને દ્રવ્યોના જ્ઞાનરૂપણું છે એટલે જ્ઞાયકપણું છે, અને દ્રવ્યોને આત્માના જ્ઞેયરૂપણું એટલે જ્ઞેયત્વ છે એમ ઘટે છે. કેમ કે એકને જ્ઞાનનો પરિણામ છે અને બીજાને વ્યક્ત એની સ્થિતિ નહીં થવાની, પણ નહીં થવાનું પરિણામ છે. તેઓ પરિણામ વાળા હોવાથી આત્મા અને દ્રવ્યો પરિણામયુક્ત છે, આત્મા અને પર પદાર્થો જગતના પરિણામ સંયુક્ત છે, પરિણામયુક્ત છે એટલે પરિણામ વાળા છે, પરિણામ સહિત છે. તેથી આત્માને દ્રવ્યો જેનું આલંબન છે એવા જ્ઞાન રૂપે પરિણતિ, અને દ્રવ્યોને જ્ઞાનને અવલંબીને જ્ઞેયાકાર રૂપે પરિણતિ અબાધિતપણે તપે છે અથવા પ્રતાપમંત વર્તે. આ લોકો નથી કહેતા અમારો પુણ્ય તપે છે ત્યાં સુધી અમને અમારો કોઈ વાળ વાંકો કરી શકે એવું બોલે કે છે કે આત્મામાં જ્યાં સુધી જ્ઞાન સ્વભાવ તપે છે અને જ્ઞેયમાં જ્ઞેય સ્વભાવ તપે છે, તેથી જ્ઞાનને જાણવાનું ઘટે છે અને જ્ઞેયને જણાવવા પણ ઘટે છે. કેમ કે બંને સ્વભાવ એનામાં તપે છે. કેવી ભાષા લીધી છે, અબાધિત પણ એ તપે છે, કોઈ બાધા ન કરી શકે એ રીતે તપે છે. ફરીથી તેઓ એટલે આત્મા અને પર બંને પરિણામ વાળા હોવાથી બંનેને આત્માને જ્ઞાન રૂપણો અને દ્રવ્યોને આત્માના જ્ઞેય રૂપણું ઘટે છે. વિશેષણો કે આત્મા અને દ્રવ્યો પરિણામયુક્ત છે, તેથી એનો ખુલાસો છે. દ્રવ્યો જેનું આલંબન છે એવું જ્ઞાન, એ જ્ઞાન રૂપે પરિણતી, જેમાં પરપદાર્થોનું આલંબન છે. આલંબન છે એટલે જણાવ્યું છે, હું જ્ઞાન ને જ્ઞેયભૂત દ્રવ્યો આલંબન અર્થાત નિમિત્ત છે. એમ એમાં એમ ન લેવું કે ઉપયોગથી આલંબન, રાગપૂર્વક આલંબન કરે છે એ વિષય અહીંયા છે. ફક્ત જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત થાય છે એને જ્ઞાન ને જ્ઞેયનું આલંબન છે એમ પણ કહેવામાં આવે છે. એક શબ્દને એના એક અર્થમાં મર્યાદિત રીતે પકડી રાખવો જોઈએ. આત્માને દ્રવ્યો જેનું આલંબન છે એટલે પરપદાર્થો જેમાં નિમિત્ત છે એવા જ્ઞાન રૂપે, અને દ્રવ્યોને પરપદાર્થોને જ્ઞાનને અવલંબીને જ્ઞેયાકાર રૂપે પરિણતિ અબાધિતપણે તપે છે. જ્ઞાનને અવલંબીને એટલે જ્ઞેયને જ્ઞાન આલંબન છે એટલે નિમિત્ત છે. જ્ઞેય જ્ઞાનમાં ન જણાય તો જ્ઞેયનું જ્ઞેયપણું રહેતો નથી. જ્ઞાન જ્ઞેયને નિમિત્ત છે અને જ્ઞેય જ્ઞાનને નિમિત્ત છે, એમ અરસપરસ એકબીજાનું નિમિત્ત નિમિત્તપણું છે. એવી પરિણતિ અબાધપણે બંનેને તપે છે. તપે છે એટલે પ્રતાપવંત વર્તે છે. જ્ઞેય સ્વભાવની જ્ઞેય પરિણતિ ક્યારેય ન હોય અને જ્ઞાન સ્વભાવની જ્ઞાન પરિણતિ ક્યારેય ન હોય એવું બધું અબાધિતપણે તપે છે. આત્મા અને દ્રવ્યો સમયે સમયે પરિણામ કર્યા કરે, કુટસ્થ નથી. આત્મા અને આત્મા પદાર્થ અને જગતના પર પદાર્થ બંને દ્રવ્યો સમયે સમયે પરિણામ કર્યા કરે છે, અથવા સમયે સમયે પરિણામ એમાં થયા કરે છે અને કર્યા કરે છે એમ પણ કહેવામાં આવે છે. કર્યા કરે છે એટલે એમ કે છે કે બીજો એને કરતો નથી, એનો સ્વભાવથી થયા કરે છે. જે પોતે સ્વયં પરિણમી રહ્યું છે એ બીજાથી પરિણમાવાય છે એવો એમાં અવકાશ છે. એ કુટસ્થ નથી એટલે પરિણામ વિનાના નથી. પરિણામ કોઈ પદાર્થને આત્માને પરિણામ નથી કે જગતના કોઈ પદાર્થને પરિણામ નથી, પર્યાયનું પલટવું નથી એવો કોઈ સમય છે નહીં. ચોખ્ખો જ ભ્રમ છે, થોડો ઘણો નહીં પણ ઘણો જાગ્રમ છે. શરીરની ક્રિયા હું કરું છું એ બહુ સ્થૂળ ભ્રમ છે. આ તો એમ કે છે કે તારો જે જ્ઞાન સ્વભાવ રાગનો રાગ કરવાની જેમાં સામર્થ ગુણ સ્વભાવ નથી એને એમાં રાગને કરું છું એ પણ તને ભ્રમ છે. તો બધી રાગના વિષયને કરું છું એ તો સાથે સાથે છોડો થૂળ ભ્રમ છે. બંને એક સાથે પરિણમી રહ્યા છે. કોઈ કાળ એવો નથી કે આત્મા જ્ઞાન રૂપે પરિણમતો નથી. અને જો જ્ઞાન રૂપે ન પરિણમતો હોય અને કુટસ્થ જ્ઞાન રૂપે હોય તો એ સ્વપરગ્નિને જાણે એમ બને નહીં. આ તો શું કહે છે કે કેમ આત્માને જ્ઞાન પણ છે કે એનામાં જ્ઞાન પરિણામ છે તેથી આત્માને જ્ઞાન પણ છે. અહીંયા એમ કહે છે આત્માને જ્ઞાન શક્તિ છે તેથી આત્મા જ્ઞાયક છે એમ અહીંયા નથી લેતા. આત્માને જ્ઞાન ગણું છે અને જ્ઞેયોને નહીં ગણું છે. જો પરિણામ જ્ઞાન પરિણામ આત્માને ન હોય એ તર્ક કરવામાં આવે છે. કે જો આત્માને જ્ઞાન પરિણામ ન હોય ને જ્ઞાન શક્તિ હોય તૂટસ્થ ગુણે, તો પણ આત્મા સોને જાણે નહીં અને પરને જાણે નહીં. મળે જ નહીં. ખરી વાત કે વ્યક્તિ વિનાની શક્તિ એવી ખરેખર કોઈ શક્તિ જ હતી કે હતી જ નથી, એટલે પછી માનવાનો સવાલ ઉત્પન્ન થતો નથી. એમ જ છે ને, જે કોઈ જે તે પદાર્થો ગણાય છે, ખાસ કરીને તો રૂપી પદાર્થો, અત્યારે છદ્મસ્થ જીવોને પાંચ ઇન્દ્રિયોના પાંચ ઇન્દ્રિયો દ્વારથી જ્ઞાન માગની રૂપે થાય છે. તો આજે અવાજ સંભળાય છે, જો એમ જેમ તો અવાજ સંભળાય છે, તો અવાજ એ કાંઈ આંખેથી દેખાવાની તો ચીજ છે ને, કાનથી સાંભળવાની ચીજ છે. એથી એની સૂક્ષ્મતા છે, અવાજના પરમાણુની એ સૂક્ષ્મતા છે કે નરી આંખે દેખાય નહીં પણ કાન દ્વારા એ સંભળાય. એ જે પૂતગળ પર્યાયનું જે જ્ઞાન છે તે પૂતગળના પરિણામને કારણે છે એમ કહે છે. એને પરિણામ હોવાથી એનું જ્ઞાન છે. જો પરિણામ ન હોય તો એનું જ્ઞેય છે એ પર્યાયરૂપ ન હોય, વ્યક્ત ન હોય તો એ જણાય પણ જ્ઞેય તો શક્તિ છે. પણ જ્ઞેય તો શક્તિ જો કુટસ્થ હોય અને એનો વ્યક્ત પર્યાય ન હોય તો એ જ્ઞેય વ્યક્ત ન થાય તો જ્ઞાનમાં એનો પ્રતિબિંબ થવાનો સવાલ રહેતો નથી. એમ આથી પકડ અહીંયા શૈલી એ લીધી છે. આમ તો ખરેખર શક્તિ એ જ્ઞેય છે. દ્રવી પર દ્રવી જ્ઞેય છે, પરદ્રવ્યના સ્વભાવો જ્ઞેય છે અને પરદ્રવ્યની પર્યાયો પણ જ્ઞેય છે. એ રીતે આખો પદાર્થ જ્ઞેય છે. એ ત્રણેય ભાંગા જ્ઞેયમાં આવે છે. પણ અહીંયા સમુચય જેવું છે એ પર્યાય વાળું હોવાથી જ્ઞેય છે. પછી પર્યાય ઉપરથી એની શક્તિ, એનો સ્વભાવ અને દ્રવ્ય બધું જ્ઞાનમાં આવી જાય છે. પણ પર્યાય દ્વારા ત્યાં પહોંચાતું હોવાથી એ પરિણામ વાળા હોવાથી જ્ઞેય છે એમ કહેવામાં આવે છે. જેમ જ્ઞાન પરિણામ વાળું છે તેથી જ્ઞાન જાણે છે તેમ એ દ્રષ્ટાંતે બહુ સરસ પદ્ધતિ છે. આમાં સીધું સમજાય એવી સહેલી પદ્ધતિ કરીને વાત લીધી છે.
જ્ઞાન પદાર્થમાં તો શક્તિ છે,
શક્તિ છે નેયમાં, શક્તિ
નેયમાં,
શક્તિ પર્યાયમાં. નેયત્વ પણ બીજાને જણાવવા પણ પરિણમવાની વ્યક્ત સ્થિતિ છે અને તેથી તે જણાય છે. પછી પર્યાય જણાય છે, પર્યાય જણાય છે તેથી તેની શક્તિ પણ છે એમ જણાય છે, શક્તિ છે તેથી તેને આધારભૂત દ્રવ છે એમ પણ જણાય છે. એ બધું એમાં આવી જાય છે. થોડું પ્રેક્ટિકલ જ્ઞાનનો પ્રકાર હોય તો સમજે એમ છે. વિજ્ઞાનની પદ્ધતિ વાળાને તો બહુ સહેલો પડેલો છે. પ્રવચનકારનો વિષય દ્રવ્યાનુયોગનો વૈજ્ઞાનિક ઢબથી છે. થોડો આચાર્ય પદ્ધતિ લીધી છે. કુટસ્થ નથી. આત્મા અને દ્રવ્યો સમયે સમયે પરિણામ કર્યા કરે છે, કુટસ્થ નથી. તેથી આત્મા જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને દ્રવ્યો જ્ઞેય સ્વભાવે પરિણમે છે. આત્મા જ્ઞાન સ્વભાવે જાણવાના સ્વભાવે પરિણમે છે અને પદાર્થો જણાવવાના સ્વભાવે પરિણમે છે. સ્વભાવે છે અને પરિણમે છે. સ્વભાવે છે અને કુટસ્થ નથી, સ્વભાવે છે અને પરિણમે છે. એ રીતે વિભાવની સાથે અધ્યાત્મ નો વિષય નથી, પણ જરા દ્રવ્યનો યોગ નો વર્ણન નો પ્રકાર છે. એ રીતે જ્ઞાન સ્વભાવે પરિણમતો આત્મા જ્ઞાનના આલંબનભૂત દ્રવ્યોને જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાન પરિણામે પરિણમ પરિણમ તો એને સ્વભાવ કહેવાય છે. પરિણમ તો આત્મા જ્ઞાનમાં નિમિત્તભૂત દ્રવ્યોને જાણે છે. જ્ઞેયસ્વભાવે એટલે જ્ઞેય પરિણામે જ્ઞેયભાવે પરિણમતા દ્રવ્યો જ્ઞેયમાં જ્ઞેયના નિમિત્તભૂત એવા જ્ઞાનમાં એટલે કે આત્મામાં જણાય છે. જ્ઞાનમાં એટલે આત્મામાં જણાય છે. એમ આત્માને જ્ઞાનપણું અને પદાર્થોને જ્ઞેયપણું અને જ્ઞાનમાં એ જ્ઞેયપણુંમાં સ્વ અને પર એવા બે વિભાગ આમાં સિદ્ધ કર્યા. જ્ઞાન શું છે? કે જ્ઞાન છે તે જીવ છે અને જ્ઞેય છે તે સ્વ અને પર બંને છે એ વાતને આમાં સિદ્ધ કરી છે. હા, એ પેલો જે પેરેગ્રાફ છે ને એ પૂરો થાય છે. એમાં એવું ક્રિયા અને ઉત્પત્તિ બે વાત લીધી છે ને એના ઉપર જરા સ્પષ્ટતા છે. કારણ કે સુનિર્ જ્ઞાન ક્રિયાની પ્રાપ્તિ છે એના ઉપર વાત લીધી છે. આખો પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફનો ખુલાસો છે. કોઈ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. એમ કે આત્માની જે જ્ઞાન પર્યાય છે એમાં પરદ્રવ્યો તો જણાય, પણ એ જ્ઞાન પર્યાયમાંથી કોઈ બીજી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય કે જેમાં આત્મા પણ જણાય એમ પર્યાયમાંથી કોઈ પર્યાય ઉત્પન્ન થતી નથી. કોઈ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં એટલે પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થઈ શકે નહીં, પણ તે દ્રવ્યના આધારે એટલે કે દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય. પદાર્થની અવસ્થા પદાર્થમાંથી થાય છે, પર્યાયમાંથી પર્યાયની ઉત્પત્તિ થતી નથી. કારણ કે જો એમ ન હોય તો દ્રવ્યરૂપ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય. જો એમ ન માનવામાં આવે તો વગર દ્રવ્ય પણ પર્યાયમાંથી પર્યાયોની ઉત્પત્તિ, એક પર્યાયમાંથી બીજી પર્યાયની ઉત્પત્તિ થાય તો બીજી પર્યાયમાંથી ત્રીજી ને ત્રીજીમાંથી ચોથી, પછી દ્રવ્ય વગર જ પર્યાયમાંથી પર્યાયની ઉત્પત્તિ થતી જોવામાં આવે. પણ એમ તો બનતું જેમ જળ વિના તરંગ ઉત્પન્ન થાય તેમ જળ જ ન હોય તો તરંગ થવાનો પ્રશ્ન રહેતો નથી. જળમાંથી તરંગ થયું પણ તરંગમાંથી તરંગ થાય છે એમ છે. એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે દ્રવ્યરૂપ આધાર જોઈએ અથવા હોય છે, જોઈએ એનો અર્થ હોય છે. આ રીતે જ્ઞાન પર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. એ જ્ઞાનની પર્યાયમાંથી સ્વજ્ઞાનને જાણવાને માટે નવી જ્ઞાનની પર્યાય થાય એવી ક્રિયાની ઉત્પત્તિનો વિરોધ છે એમ કહે. પણ તે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થયા એમાં સ્વને જાણવાનો પર જાણેની સાથે સાથે સ્વને જાણવાનો કાંઈ વિરોધ છે નહીં, કેમ કે પોતે જ જ્ઞાનરૂપ છે. આ રીતે જ્ઞાન પર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. આ વિશે જરા બુદ્ધિની કસરત માંગે એવો બુદ્ધિથી આ વાત વિચારવી પડે એમ છે. આ રીતે જ્ઞાન પર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં, આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન એ વાત તો બરાબર છે. પરંતુ જ્ઞાન પર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહીં, પોતાને જ્ઞાનને જાણવા માટે વળી નવી જ્ઞાનની પર્યાય જોઈએ એમ છે. ને જ્ઞાન પર્યાય જેમ પરમે જાણે છે એમ ઈશ્વરને પણ જાણતી ઉત્પન્ન થાય છે. જ્ઞાન પર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહીં એ વાત યથાર્થ નથી. આપણું પ્રોબ્લેમ આ છે કે હું મને કઈ રીતે જાણું, આ ઘટપટાદીને તો હું જાણું છું, મને કઈ રીતે જાણું એ રીત મને શીખડાવો એમ કે મારે આત્મજ્ઞાન કરવું છે ને મને આત્મા જણાય, હું મને જણાવ એવું મને શીખવો એમ કે છે ને. શેના માટે સ્વાધ્યાય કરવો કે ભાઈ જ્ઞાન પર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહીં એ વાત યથાર્થ નથી, તારા પ્રશ્નમાં યથાર્થતા નથી. તું કેવી સરસ પદ્ધતિ લીધી છે, એની ભૂલ ભાંગી જાય એવી વાત છે. આત્મદ્રવ્યમાંથી હું તને જાણતો નથી, તું તને જણાતો નથી, તારી ભૂલ થાય છે એમ કે છે. આ ત્રણ ને બે પાંચ ગણવાના બદલે તું છ ગણે છો, કા ચાર ગણે છો. એ ત્રણ ને બે પાંચ જ છે, પણ તારે એ ભૂલ થાય એમ છે, એમાં બીજું કઈ નથી. ત્રણે છે ને બે છે ને પાંચે છે, પણ તારી ભૂલ થાય છે એમાં, તને જેમ છે એમ જણાતું નથી. એટલા બધા પરના વેગમાં છે, પર સન્મુખતાના માણસ કોઈ ક્રોધ ના આવેશ માં વેગમાં હોય ત્યારે બીજું સાંભળે નહીં, એના જેવી આ વાત છે. એટલે લીધું છે ને કે મનુષ્ય ગતિને સમ્યક દર્શન પામવાની ચાર ગતિની સરખામણીમાં વધારે સારી સ્થિતિ લીધી છે. એનું કારણ શું છે કે દેવલોકમાં રાગનો તીવ્ર પ્રવાહ છે, નારકીમાં ક્રોધનો અથવા દ્વેષનો તીવ્ર પ્રવાહ છે, પરિણામમાં વેગ છે. અને એ રીતે આમાં તિરિંજમાં મૂંઢપણાનો તીવ્ર વેગ છે, મૂંઢાઈ ગયું છે. મોટા ભાગના તો સંગની નથી, બહુ અલ્પ પ્રાણીઓ સંગની છે, અને સંગની અસંગની સંખ્યા વચ્ચે બહુ મોટો આંકડો છે. સંગની કરતા અનંત અસંગની છે એવું છે. એ બીજું જ અનંતો માટે નીચે અનંત. એટલે મનુષ્ય પ્રાણીમાં કાંઈક બુદ્ધિનું સમતોલપણું, વિચાર શક્તિનું કાંઈક સમતોલપણું છે, અને સરળતાના ફળમાં પર્યાય છે. તેથી સમ્યક દર્શનને, સમ્યક દ્રષ્ટિ દેવો પણ મનુષ્યપણાને ચાહે છે. એટલે દેવાનું પ્રિય કહે છે, મનુષ્ય ગતિને દેવાનું પ્રિય ગતિ કહે છે. દેવો પણ એમ ઈચ્છે છે કે હું મનુષ્ય થાવ, હું દેવરો નહીં પણ હું મનુષ્ય થાવ. આની પણ ઈચ્છા કે હું ગરીબ છું એમાંથી શ્રીમંત થાવ, અને શ્રીમંત હોવ તો એમાંથી બે જેટલી શ્રીમંતતા મને આવે. પછી જાય એકેન્દ્રીમાં, પછી એનું ફળ બીજું કાંઈ છે. ગડબડ એવી છે કે આમ તો છે ને આમ પર છે, બે નક્કી કરે છે, અને છતાં બેમાંથી એક હાચું નથી. આવી ગડબડ છે જરા, એટલે વિશેષ વિચાર માટે. સામાન્ય વિચારથી તો સ્વ અને પર બધું નક્કી કરવામાં આવે છે. બાકી સ્વ, સ્વની સ્થાપના વિના પરની સ્થાપના પરના સ્થાનમાં થતી, એ પરને સ્વ પણ જ જાણી રહ્યો છે તે મને જણાય છે એમ, એટલું પ્રસન્નનું જ્ઞાન કામ કરે છે, અથવા એકાંત પરાલંબી છે. જ્ઞાન પર્યાય પોતે પોતાથી જણાઈ શકે નહીં એ વાત જ યથાર્થ નથી. એટલે એમ કહેવું છે કે યથાર્થતામાં તો જ્ઞાન જ્ઞાનમાં જણાય એ વાત બિલકુલ સરળ છે, બિલકુલ સરળ છે. જ્ઞાન જ્ઞાનમાં ન જણાય એ વાત તો જ્ઞાન ઘણું અસરળ શું છે ત્યારે વડે પરિસ્થિતિ લાગે છે. જ્ઞાન વડે જ્ઞાનમાં કેમ જણાતું છે? એ સ્વસંવેદન એવું એક શબ્દ છે ને, વાચક, એ બહુ એના ઉપર પોતાના અવલોકનના પ્રકારથી એના એનું ઊંડી વિચારણામાં આવે કે આ સ્વનું વેદન, સ્વનું સંવેદન, સ્વનું જ્ઞાન જેમાં છે એવું વેદન કે અહીંયા થઈ રહ્યું છે એ ન જડે એ પ્રશ્ન રહેતો નથી, પણ થોડુંક એને સંશોધન હોવું જોઈએ અંદરનું. આત્મદ્રવી માંથી ઉત્પન્ન થતો જે જ્ઞાન પર્યાય પોતે પોતાથી જણાય છે, આત્મદ્રવી માંથી ઉત્પન્ન થતો જે જ્ઞાન નો પર્યાય અંદરથી ઉખડે છે ને, એ જ્ઞાન નો પર્યાય અંદરથી આવ્યા જ કરે છે, જેમ જળના તરંગ થયા કરે છે જળ માટે, પોતે પોતાથી જ જણાય છે એને એને જાણવા માટે કોઈના જ્ઞાનની જરૂર પડતી અથવા કોઈનું જ્ઞાન સ્પર્શીને એને જણાવે અને ત્યારે એને જ્ઞાન થાય એમ બધું બહુ સારો વિષય લીધો. જેમ દીવારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ પર્યાય સ્વને એટલે દીવાને પણ પ્રકાશે છે, એની જ્યોત પણ પ્રકાશમાન છે પોતે પોતાથી, અને એના પ્રકાશમાં અન્ય પ્રકાશમાન પદાર્થો પણ પ્રકાશાય છે. તેમ આત્મારૂપ આધારમાંથી આત્મદ્રવ્યના આધારમાંથી ઉત્પન્ન થતો એવો જે જ્ઞાન પર્યાય, આ કેમ આત્માને જ્ઞાન કહી છે, ત્યાંથી તો એ વસ્તુ સમજાય છે, બીજી રીતે સમજાતી નથી. તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાન પર્યાય સ્વ પરને જાણે છે, એ પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. પરની પ્રધાનતામાં એ સ્વને જાણતો નથી એવી લગભગ એની સ્થિતિ થઈ જાય છે, જાણતો હોવા છતાં. પણ જયારે એ સ્વની પ્રધાનતામાં આવે છે ત્યારે સ્વને બરાબર અનુભવે છે અને પરને પણ, એ પરથી નિરપેક્ષ રહીને પરમાં લુપ્ત થયા વિના, પરની અપેક્ષા રાખ્યા વિના, પરનું આકર્ષણ રાખ્યા વિના એ પરને જાણી લે છે, કેમ કે એની નિર્મળતા છે, એના નિર્મળ દર્પણમાં જેમ પ્રતિબિંબ થાય એમ પ્રતિબિંબિત. સરખું થાય છે, લીલો રંગ છે એ જ્ઞાની ને અજ્ઞાની ને લીલો જ પ્રતિબિંબિત થાય છે બિના જ્ઞાન ની પર્યાયમાં, એમાં કોઈ ફેર નથી. માન્યતામાં કરતા તો એના જ્ઞાનમાં પણ વિપર્યાસ એટલો છે કે જ્ઞાન જ્ઞાન ને નહીં અનુભવતું, એકાંત જ્ઞાનને જાણું છું, એકાંત પર ને જાણું છું, એવો એક વિપર્યાસ જ્ઞાન નો પણ એમાં છે. એમ છે વળી જ્ઞાન પોતે પોતાને જાણે છે એ અનુભવ સિદ્ધ પણ છે. જ્ઞાન પોતે પોતાને જાણે છે એ અનુભવ થી પણ સિદ્ધ છે. આમ થિયરી થી સિદ્ધ કરવાના બદલે અનુભવ થી પણ એને સિદ્ધ છે. જે અનુભવ ને એ પકડે તો એને એ સિદ્ધિ જણાય એવું છે. સિદ્ધિ જોતા તું અજ્ઞાની રહીશ એમ વાત છે. બુદ્ધિ ગાથાનો ભાવાર્થ નથી, કેટલી ગાથાનો ભાવાર્થ છે, કેટલી ગાથાનો ભાવાર્થ છે. 61 પાને જયસેનાચાર્યની સંસ્કૃત ટીકા ત્રીજી નીતિ છે. આત્મા અથવા આત્મા જ્ઞાનમ ભવતિ શેષમ તુ જ્ઞેયમ ઇતિ આવેદયતિ. આત્મા જ્ઞાન છે અને બાકીના પદાર્થો જ્ઞેયો છે એમ કહે છે આ ગાથામાં. યસ્માત આત્મા એવો ઉપાદાન રૂપેણ જ્ઞાનમ પરિણમતિ તથૈવ પદાર્થાન પરિછિન્નતિ ઇતિ વર્ણિત પૂર્વસૂત્રે તસ્માદ આત્મા એવો જ્ઞાનમ. જે કારણે યસ્માત એટલે જેથી આત્મા ઉપાદાન રૂપે જ્ઞાન રૂપે પરિણમે છે, જ્ઞાનમ પરિણમતિ જ્ઞાન રૂપે પરિણમે છે, તેમજ પદાર્થોને એ જાણે છે એમ આગળના સૂત્રમાં પૂર્વ સૂત્રમાં કહ્યું છે. તેથી આત્મા જ જ્ઞાન છે, તસ્માદ આત્મા એવ જ્ઞાનમ. તેથી આત્મા જ જ્ઞાન જ્ઞેયમ દબમ તસ્ય જ્ઞાનરૂપસ્ય આત્માનો જ્ઞેયમ ભવતી. તે જ્ઞાનરૂપ આત્માને જ્ઞેયરૂપ છે, જ્ઞેય છે, જ્ઞેય થાય છે. કેમ એટલે કોણ કે દ્રવ્યમ દ્રવ્યો દ્રવ્યમ એ દ્રવ્ય કેવા છે કે દ્રવ્યમ કાલત્રય પર્યાય પરિણતિ રૂપેણો દ્રવ્ય ગુણ પર્યાય રૂપેણ વા તથા એવ ઉત્પાદવે દ્રવ્ય રૂપેણ છે. ત્રીધા સમ આખ્યાતમ સમ્યક પ્રકારે કહેવામાં આવ્યા છે. તે દ્રવ્યો કેવા છે કે કાલત્રય પર્યાય પરિણતિ રૂપેણ ત્રણેય કાળની પર્યાય પરિણતિએ જે પરણમી રહ્યા છે એવા તે દ્રવ્યો ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણ કાળત્રય એ ત્રણ કાળ ત્રણેય કાળની પર્યાય જે પરણમી રહ્યા છે અથવા જે દ્રવ્યગુણ પર્યાય રૂપે છે અથવા જે ઉત્પાદવી ધ્રવ રૂપે છે. કાલત્રયમાં એ ત્રણેય વાત આવી જાય છે, પ્રણમે છે અને રહે છે. તેથી ઉત્પાદવી પણ છે અને ધ્રુવપણું પણ એનું છે અને દ્રવગુણ પર્યાય રૂપ પણ એનું છે. એ બધું ત્રીધા ત્રણ પ્રકારમાં એ બધું આવી જાય છે. સચ્ચ જ્ઞેયભૂતમ દ્રવ્યમ આત્માનમ ભવતી પરમ ચ.